वर्णिवेश रमणीय दर्शन मंदहासरुचिराननां पूजितं सुरनरोत्तमिर मुदा धर्मनंदनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमः। परात्पराय सर्वांतर्यामिने सर्वोपरि श्री स्वामी नारायणाय परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमः। सदानंदाय ने आनंद घन मूर्ते श्री सहजानंद स्वामी ने नमो। कठिन तप कारिणे काकी वनवासिने कंद फूल फलासिने श्री नीलकंठ वर्णि राजाय नमः। साधु सेवकाय साधु पूजकाय साधु संरक्षकाय लौजाश्रम वासी ने नमो। बाल रूपाय मंद मुख हासाय ति कोमलांगाय श्री घनश्याम महाराजाय नमो। आदि गुरुवे सद्गुरु वर्याय गोपालानंद मुनये नमो नमः। सत्संग मात्र मुक्तानंद मुनये सर्वोपरि निष्ठावते गुणातीतानंद स्वामी पंडित प्रवर नित्यानंद मुनये हरि सखी ब्रह्मानंद स्वामी ने दास मूर्ति सुखानंद स्वामी ने त्याग मूर्ति कृपानंद स्वामी ने सिद्ध मूर्ति शतानंद स्वामी ने एवं स्वरूपानंद स्वामी ने समाधिनिष्ठ परम स्नेही सच्चिदानंद स्वामी ने नमो नमः। शिवग मूर्ति सिद्धानंद मुनये समाधि निष्ठ व्यापकानंद स्वामी ने विद्वद्वर योगानंद स्वामी ने बुद्धिमत्य चैतन्यानंद स्वामी व्यवहार कुशल आनंदानंद मुनये वयोवृद्ध तपो निष्ठ वचन सिद्ध भाई रामदास स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद मुनये प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने धर्म मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्वानंद सदभ्यो नमो नमः। सद्गुरु श्री आधारानंद मुनये मम गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्य प्रकट सर्व संत हरिभक्तेभ्यो नमो नमः। वाला संतो वाला भक्तो विक्रम संवत 2070 आसो सुद 12 छे आजे रविवार तारीख 5 ऑक्टोबर 2014। आजे आसन सुद 12 श्री ગોપીનાથજી મહારાજ નો ગઢપુર માં પાટોત્સવ 1885 માં મહારાજે ત્યાં ગોપીનાથજી મહારાજ સ્થાપ્યા। આજે આસન સુદ 12 સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 1923 માં ગોંડલ થી અક્ષરવાસ ગ્રહણ કર્યો। સ્વામીની પુણ્યતિથિ છે। આજે ગઢડામાં 1887 નિષ્કામ સ્વામીએ ભક્ત ચિંતામણીને પૂરી કરી જન્મ આપ્યો। આજે ભક્ત ચિંતામણી જન્મદિન પણ છે। આજે પાષાણ શુકા એકાદશી ઉપવાસ પણ છે, વ્રત પણ છે, એવો આજનો પવિત્ર દિવસ છે। આપણે શિક્ષાપત્રીની કથા દર રવિ સભામાં હમણાંથી કરીએ છીએ। આજે આપણે 74મો શ્લોક આવ્યા છે। વાલા ભક્તો, આજનો જે શ્લોક છે તે ધર્માધર્મ ગ્રાહ્યા ગ્રાહ્ય વિવેકનો છે। ધર્મ ગ્રહણ કરો, અધર્મ ગ્રહણ ન કરો એવી બાબતને બતાવનારો। માણસનો સહજ સ્વભાવ એવો છે, એને શ્રેષ્ઠ આચરણ કરવું ઘણું કઠણ પડે છે। રફે દફે જીવવું, મનમાંનું જીવવું ઘણું સહેલું પડે છે, પરંતુ શ્રેષ્ઠ આચરણ કરવું એ કઠણ પડે છે। એટલે નિમ્ન આચરણનું અનુસરણ તત્કાળ કરે છે ને તેને જ પકડી લેવાની વૃત્તિ રાખે છે। અને માળો આ જીવ એવો ગમે ત્યાંથી ગમે એનામાંથી શોધી કાઢે છે. બસ આવી જે આત્માની આ હલકી વૃત્તિ છે, નબળી વૃત્તિ છે, એનો ભોગ પોતાનો આશ્રિત ન બની જાય એને માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ 74મો શ્લોક લખીને નિજાશ્રિતોને સાવધાન કરે છે. પૂર્વૈર મહદ્ભિરપિ યદ અધર્માચરણં ક્વચિત કૃતં સ્યાત તત્તુ ન ગ્રાહ્યં, કૃતં સ્યાત તત્તુ ન ગ્રાહ્યં, ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ,
ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ,
ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ,
ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ.
પૂર્વૈર મહદ્ભિરપિ યદ અધર્માચરણં ક્વચિત,
અધર્માચરણં ક્વચિત,
કૃતં સ્યાત તત્તુ ન ગ્રાહ્યં,
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 ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ,
ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ,
ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ,
ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃતઃ.
આ શ્લોકમાં બે આજ્ઞા છે, આમ એક જેવી છે, પણ પોઝિટિવ નેગેટિવ વિભાગ પાડો તો બે બાબત કહેવાય. પહેલી આજ્ઞા, પૂર્વે થયા જે મોટા પુરુષ, તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું. આજ્ઞા નંબર 2, અને તેમણે જ જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. શ્લોકની વ્યાખ્યા જોઈ લઈએ. વચનામૃતાદી ગ્રંથોમાં મહારાજે અને સંતોએ અનેક વાર કહ્યું છે, કોઈનો અવગુણ ન લેવો, ગુણ જ ગ્રહણ કરવો. આ વાત ભાવાત્મક છે. અને આ શ્લોકમાં જે મહારાજ વાત કરે છે તે ક્રિયાત્મક છે. ઓ વાત સમજવાની છે, જ્યારે આ વાત વર્તવાની છે. આ શ્લોકમાં આમ ગણો તો એની એ જ વાત કહેવાય, પણ વર્તનની હોવાથી અલગ પડે છે. કે કોઈનામાં અયોગ્ય વર્તન તમને દેખાય, અયોગ્ય આચરણ એનું દેખાય, કે સાંભળ્યામાં આવે, કે ગ્રંથમાં વાંચ્યામાં આવે, તો તમારે મહેરબાની કરીને એવું અયોગ્ય આચરણ અપનાવવું નહીં, સ્વીકારવું નહીં, અર્થાત એવું તમારે કરવું નહીં. કોઈનો અવગુણ ન લેવો, એમ કોઈનું અયોગ્ય આચરણ પણ જીવનમાં ન લેવું. માત્ર યોગ્ય વર્તનનો જ વાદ લઈ આચરણ કરવું, અયોગ્ય વર્તનનો કદાપી વાદ લેવો નહીં, એવું ક્યારેય કરવું નહીં. શતાનંદ સ્વામી કહે છે, પૂર્વે હિ પૂર્વકાલ વર્તી બિહિ, કોઈ કાળમાં થયા હોય, મહદ બિહિ એટલે કે તપો યોગેશ્વરિયાદિ ગુણ પ્રથિતે હિ, જેનામાં તપ હોય, યોગ હોય, ઐશ્વર્ય હોય વગેરે વગેરે ગુણોથી જે મોટા હોય. એક્ઝામ્પલમાં બ્રહ્માદિભિ શિષ્ટૈરપિ, બ્રહ્માજી જેવા, બ્રહ્મા વગેરે જેવા શિષ્ટ પુરુષોએ પણ ક્વચિત, ક્યારેક, કોઈ દેશકાળ માટે કે ગમે તે પરિસ્થિતિને લઈને, કામ પરવશ થઈને અથવા કામ વર પરીક્ષાદી નિમિત્ત વસાત, તેમણે કામને આપેલા વરદાનની પરીક્ષાના નિમિત્તથી જે કાંઈ કર્યું હતું, એવું કાંઈ હોય, અર્થાત દેશકાલાદિ વૈષમ્યાપદા વસાત, દેશ કાલાદિકના વૈષમ્યપણાને લઈને આવી પડેલી કોઈ આપદાને કારણે એમણે જે કાંઈ ન કરવાનું કર્યું, એવો જે અધર્મ, યત અધર્મસ્ય, એવા અધર્મનું આચરણ અમારા આશ્રિતો ન કરવું. દાખલા તરીકે સ્વપુત્રિકા અનુગમના દેર આચરણમ, પોતાની પુત્રીની પાછળ બ્રહ્મા દોડ્યા એવું એણે કર્યું. તત્તું ન ગ્રાહ્ય એવું અમારા આશ્રિતોએ બ્રહ્માદિકનો વાદ લઈને ક્યારેય ન કરવું, આચરણીય તરીકે એને ન સ્વીકારવું. સ્વસ્ય અનિશ્વરત્વેન નરક પાતા પત્તે હે ઇતિ ભાવઃ, કેમ જે પોતાનું અસમર્થપણું હોવાને કારણે નીચે નરકમાં પડી મરશો માટે નહીં કરું. હો તો સમર્થ હશે પણ આપણે અસમર્થ એ આ ધંધો ન કરાય એમ કે છે. સ્વસ્ય અનિશ્વરત્વેન, એ ઈશ્વર છે, આપણે અનિશ્વર છીએ, ઈશ્વર નહીં. માટે કોઈ સમર્થનું કે મોટાનું કે ઈશ્વરોનું કે અવતારોનું આચરણ જોઈને એ ધંધે આપણે લાગવું નહીં જોઈએ એવો આનો ભાવ છે. આઈએ આજ્ઞાનો હેતુ. નૈતત સમાચરે જાતું મનસાપી યનીશ્વર વિનશ્યત્યાચરન મૌઢ્યાત યથા રુદ્રોબ્ધિજમ વિષમ. હેતુ બતાવે છે કે એવું નહીં કરવાનું કારણ. એક તો બતાવ્યો કે નરકમાં પડવું પડે ભાઈ આપણે તો. અસમર્થ પુરુષે નિંદ્ય કર્મ મનથી પણ ન કરવું. નૈતત સમાચરે જાતું મનસાપી યનીશ્વર, અને મૂઢપણાથી જો કરે, મૌઢ્યાત મૂંઢપણાથી કદાચ જો આવું કરે કે જેવું કોઈ મોટાએ કર્યું હોય એવું, તો તે નીચે વિનાશને પામે છે. ભૂકા બોલી જાય. યથા, જેમ કે, એમ કહીને દાખલો આપે છે. સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા વિષને શંકરે પીધું, તેમ બીજા પીએ તો શું થાય? વિનાશ જ થાય. માટે કોઈ મોટા દેવોએ યા તો ધરતી પરના કોઈ સમર્થ મહાપુરુષોએ અથવા તો કોઈ એવા તપસ્વી યોગેશ્વરીય બલવાલા મોટા ઋષિઓએ કંઈક દેશકાળની વિષમતાને લઈને અધર્માચરણ જેવું કાંઈ કર્યું હોય તો મહેરબાની કરીને એનું તમે અનુસરણ કરતા નહીં. સાવધાન થઈ જજો, ચેતી જજો. જેમ કે યુધિષ્ઠિર જુગાર રમ્યા, તો જુગાર રમો, રાજ્ય તો હારી ગયા, પત્ની હારી ગયા. માટે એ પણ આપણે જોઈ શકાય કે ભાઈ આ હારા ભગવાનના ભગત મોટા ફલાણું ઢીકડું પણ ન કરવાનું એણે કર્યું તો એ કાંઈ ઓછા દુઃખી થયા નથી. માટે નહીં કરું. એ જે અધર્માચરણ થયું, જુગાર રમ્યા, તે એમની ભૂલ જ છે. આવા મોટાએ પણ અધર્માચરણ કર્યું તો તેમને દુઃખ આવ્યું જ છે. આપણે જો કરશું તો નિશ્ચય દુઃખ આવશે, આવે જ, આપણને દુઃખ આવે જ. બસ આ વિચારથી ભૂલનું પુનરાવર્તન ન કરવું. શતાનંદ સ્વામી કહે, શિષ્ટાચારસ્ય ધર્મલક્ષણત્વાત્ શિષ્ટકૃત ક્રિયા માત્રસ્યાપિ ધર્મત્વમ યુક્તમ તત કથમ તત્કૃતમ અસદ આચરણમ યાજ્યેત ઇતિ ચેત શૃણુ અલૌકિક અવિગીત શિષ્ટાચારસ્યેવ પ્રામાણ્યાત શિષ્ટકૃતમ અસદ આચરણમ નૈવ ગ્રાહ્યમ. શતાનંદ સ્વામીએ એક શંકા ઉઠાવી અને પછી પોતે તેનો ઉત્તર કર્યો. પ્રશ્ન ઉઠાવ્યો કે સ્મૃતિમાં કહ્યું છે કે શિષ્ટજનોનો આચાર એ જ ધર્મ છે, ધર્મનું એ જ લક્ષણ છે. ધર્મ કેમ મહાજન એન ગત સૈવ પંથ, મોટા પુરુષોએ જે કર્યું હોય એ જ આચરણ ધર્મ કહેવાય. એ જે રસ્તે ગયા હોય તે જ રસ્તો આપણે લેવો, આવું કહે છે. તો શિષ્ટોએ કરેલી ક્રિયા માત્રનું ધર્મપણું યોગ્ય છે, એ ધર્મ કહેવાય. તો કેમ ના પાડો છો કે મોટાએ કર્યું એવું ન કરવું? તમે એમ કેમ કહો છો કે તેમણે કરેલા ખરાબ આચરણનો ત્યાગ કરો? આવો પ્રશ્ન ઉઠે. પછી સ્વામી પોતે ને પોતે ઉત્તર કરે છે. સ્વામી કે સાંભળો, લોક વ્યવહારથી પર એટલે કે વેદમાં કહેલો અને અનિંદિત એવો જે સદાચાર, તે જ પ્રમાણ તરીકે ગણાય છે. હા, લોક વ્યવહારને લઈને સદાચારનું પ્રતિપાદન નહીં થતું, શાસ્ત્રમાં અને વેદમાં નજર કરવી જોઈએ. માટે લોકાચારથી પર, યાને કે શાસ્ત્રોમાં વેદોમાં કહેલો અને વળી અનિંદિત એવો જે શિષ્ટાચાર, શિષ્ટજનોનો આચાર, એ આચારને જ પ્રમાણ તરીકે લેવાય, બધા આચારને નહીં. માટે શિષ્ટજને એટલે કે સમાજના સારા મોટા અનુકરણીય પુરુષોએ કરેલું ખરાબ આચરણ હોય તો તેનું ગ્રહણ ન જ કરવું, હારાનું કરવું. સવાલ એમ ઉભો થયો કે શિષ્ટજન કોને કહેવા કે શિષ્ટ આચાર કોને કહેવા? આ બતાવે છે શિષ્ટાચાર. દાનમ સત્યમ તપો લોભો વિદ્યજ્યા પૂજનમ દમઃ અષ્ટવતાની ચરિત્રાણી શિષ્ટાચારસ્ય લક્ષણ. આઠ જે બતાવ્યા તેને જ શિષ્ટાચાર ગણવામાં આવે છે. આ આઠવાનું જેમાં ન હોય એ અશિષ્ટાચાર છે, શિષ્ટાચાર નહીં. એક તો દાન, અર્થાત કોઈ મોટા પુરુષના વ્યવહારમાં દાન યાને કે ત્યાગ, સ્વાર્થ ત્યાગ હોવો જોઈએ. સ્વસ્વાર્થે એ કંઈ ન કરે. બીજું સત્ય, એના આચરણમાં સત્ય સમાયેલું હોય. ત્રીજું તપ, જેના આચરણ તપ સાથે વણાયેલા હોય, સહનશીલતા. ચોથું નિર્લોભતા હોય, કોઈ પણ પ્રકારના લોભને કારણે મોટા પુરુષો કાંઈ કરે નહીં. વળી વિદ્યા, અજ્ઞાન વસાત કાંઈ ન કરે. વિદ્યા અને કે જ્ઞાન, કોઈના ભલા માટે કાંઈ સમજીને કર્યું હોય. વળી ઈશ્વરનું યજ્ઞાદિક આરાધન કરવું, પૂજન કરવું હાથમું, અને ઇન્દ્રિયોનો નિગ્રહ, આઠ બાબતો જેમાં હોય એવા વર્તનને શિષ્ટાચાર ગણવામાં આવે છે. એમ શિષ્ટાચાર લક્ષણમ ઉક્તમ મત્સ્ય પુરાણમાં કહ્યું છે. માટે એનાથી અવળું આચરણ શોભારૂપ નથી અને આદર્શની દ્રષ્ટિએ પણ સ્વીકારવા યોગ્ય નથી. સત્સંગી જીવનની નારાયણ ગીતામાં, યાને કે બીજા પ્રકરણના હાતમા અધ્યાયમાં 31મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં આવું બોલ્યાતા કે મહદ્ભિ પૂર્વજૈ સિદ્ધૈ યદ આચરણમ કૃતમ ભવે તદેવ હિ ગ્રાહ્યમ, ના ધર્માચરણમ ક્વચિત. મારા આશ્રિતો, તમે પૂર્વે મોટા જે સિદ્ધો થઈ ગયા, એમણે જે કાંઈ ધર્માચરણ કર્યું હોય એને જ ગ્રહણ કરજો. એમના જ કરેલા ધર્માચરણને તમે મહેરબાની કરીને ક્યારેય સ્વીકારશો નહીં, ક્વચિત એટલે ક્યારેય નહીં. આ આજ્ઞા આપણે પાળીએ, શું ફળ થાય ભાઈ? મોટાના કરેલા અયોગ્ય આચરણને આપણે ન ગ્રહણ કરીએ તો આપણને શું મળે? તો કે છે બહુ સુખી રહીએ, સુખ શાંતિ બહુ મળે. કારણ કે મોટાનું જોઈને નાનો કરવા જાય, મરે નહીં તો માંદો થાય, માટે એનાથી બચાય છે ને. બીજું, પૂર્વે મોટા પુરુષોને જે અનિષ્ટ કે દુઃખ આવ્યું હોય તેનાથી આપણે બચી જવાય. ત્રીજું, સત્સંગ અને સમાજમાં આબરૂ રહે, પ્રતિષ્ઠા બંધ રહે, બધા ઉપર ભાર વજન રહે, એ ફાયદો. ચોથું, આપણી ભક્તિની ઉપાસના નિર્વિઘ્ન બને, એમાં કોઈ વિઘ્ન ન થાય. પાંચમું, આજ્ઞા ઉપાસના નિર્વિઘ્ન રહે, ભક્તિ ઉપાસના નિર્વિઘ્ન રહે તો કલ્યાણમાં પણ કોઈ વિઘ્ન આવે નહીં. છઠ્ઠું, શ્રી હરિ સંતો ભક્તો બધા રાજી રહે. આ બધા છે મોટાએ કરેલા અયોગ્ય આચરણને નહીં ગ્રહણ કરવાના ફાયદાઓ. હવે આપની આગળ પોઝિટિવ દ્રષ્ટાંતો રજૂ કરું છું. અહીંયા માત્ર મોટા પુરુષ નહીં પરંતુ ભગવાનના અવતારોને પણ સમાવેશમાં લીધા છે કે એમના આચરણ પ્રમાણે પણ ભક્તોએ આચરણ નહીં કરવું. જુઓ, ઉદ્ધવજીએ શ્રીકૃષ્ણની બધી લીલા જોઈ હતી, આર્ય હતા, એના સાક્ષી હતા, પણ તેમનું એમણે આચરણ ન કર્યું. ગાઈ ખરી લીલા. બીજું, સામર્થ્ય હોવા છતાં પરમહંસોએ શ્રીજી મહારાજના આચરણ પ્રમાણે ક્યારેય આચરણ કર્યું નથી, કેવળ આજ્ઞાનું પાલન જ ક્રિયા કર્યું છે. શ્રીજી મહારાજ જ્યારે 32 પ્રકારના પકવાન જમતા ત્યારે પરમહંસો ભિક્ષા માગીને નીરસ ગોળા કરીને ખાતા, ખટરસના નિયમ રાખતા. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સ્ત્રીઓ સાથે વાતો કરતા ત્યારે પરમહંસો અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખતા. અદભુત વાત છે. ભગવાન શ્રીહરિ, ભગવાનના અવતારો, એમનો વાડ લઈને એમના આચરણ જેવું આચરણ નહીં કરવું. આ વાત થઈ ભગવાનને ભગવાનના અવતારોની. હવે વાત કરીએ છીએ આપણા કુટુંબમાં કોઈ વડીલો હોય, મોટા હોય, આપણા માતા પિતા કે ગુરુજનો હોય એમની. એક ભાઈ એવું કહેતા હતા કે મારા બાપા એસા આરામ હતા, ખાવા પીવાના રસિયા, એના બધા મોજ શોખ જબર હતા. એને લઈને મારા બાપાનું શરીર થઈ ગયેલું જાડું. પછી મારા બાપાને શરીરની સ્થૂળતાને કારણે ઘણા રોગો થયા. હું નાનો હતો પણ હાવ નાનો નહીં, મને સમજ પડવા માંડી હતી. પછી હું મોટો થયો, મારા પિતાની રહેણી કહેણી, ખાવું પીવું, હોવું વગેરેમાં જે કંઈ ભૂલો હતી એ ડૉક્ટરોએ કહેતા, મારી મમ્મી પણ કહેતા, બીજા કોઈ વડીલો સારા માણસો પણ કહેતા કે તમે થોડું માપે ખાઓ, તમે થોડું ટાઈમસર હોવો, તમે થોડી કસરત કરો, તમે થોડો યોગા કરો, થોડું ધ્યાન ધરો. પણ મારા બાપા એક વાત માને નહીં. મારા બાપાને ખાવાનો ભડભડિયો જાગે એટલે તમારે એને એ ખાવા દેવું પડે, ને ખાય તારે જંપે. આ બધું મારા બાપાનું મેં જોયું અને એમાંથી હું સજાગ થઈ ગયો. કે મારે મારા બાપા જેવું કરવું નહીં, મારે જેવા ઇન્દ્રને કાબુ રાખવી, મારે આહાર વિહાર યોગ્ય રાખવા, મારે નિયમિત જીવવું, હર હંમેશા કસરત કરવી, યોગા કરવા, ધ્યાન ધરવું અને ડાયટિંગ રાખીને મારે શરીર ક્યારેય જાડું થવા દેવું નહીં, શરીર ફિટ જ રાખવું. આ રીતે મેં મારા બાપમાંથી ઉપદેશ લીધો અને મારા શરીરને ક્યારેય મેં સ્થૂળ થઈ જવા દીધું નહીં, એટલે મેદનો રોગ મને લાગુ ન પડ્યો. તો મોટી ઉંમરે પણ આજ હું સ્વસ્થ છું, રાત દિવસ કામ કરું તો પણ થાકું નહીં, અને મારા પિતાની ઉંમર એટલી નહોતી તો પણ એનાથી દાદરો ચડી નહોતો શકાતો, આફી જતા, અને હું દોડીને ચાર માળે જવું હોય જેવું, કારણ મારા બાપને મેં ગુરુ બનાવ્યા. પણ આ રીતે ગુરુ બનાવ્યા, આપણા જ ઘરમાં આપણા જ ગ્રુપમાં આવા ઘણા ગુરુઓ આપણને મળી રહે કે આવું મારે તો કરવું જ નથી. આ રીતે મોટાએ કરેલા અયોગ્ય આચરણને આપણે ક્યારેય જીવનમાં અપનાવવું નહીં જોઈએ, ચેતી જવું જોઈએ. પસંદગી આપણી, એક નાની એવી વાર્તા કહું છું, વાર્તા રે વાર્તા. એક હતું નગર, એમાં બે ભાઈ રહેતા હતા એક જ શહેરમાં. એમાં એક ભાઈ બદમાશ, દારૂડિયો, વિશ્વાસઘાતી, એટલે એનો કોઈ વિશ્વાસ કરે જ નહીં, એની સાથે કોઈ વ્યવહાર એ રાખે નહીં. જ્યારે એનો બીજો ભાઈ હતો એ નગરનો પ્રતિષ્ઠિત માણસ હતો, પ્રામાણિક, નીતિવાન, ખૂબ સુખી હતો, નિર્વ્યસની હતો, એટલે આખા ગામના માણસોના આજુબાજુના પ્રગણાના માણસો પણ એનો વિશ્વાસ કરતા. અરે એટલો બધો ડાયો હતો કે કેટલાક માણસો તો એમને આદર્શ માનતા અને એમને પૂછીને કામ કરતા. એક જ મા બાપના બે સંતાનોમાં આટલો બધો જ્યારે ફેર જોયો ત્યારે એક હોશિયાર માણસના દિલમાં સવાલ ઉઠ્યો કે હગા બે ભાઈમાં આટલો બધો તફાવત કેમ? એક જ ઘરમાં મોટા થયા છે, એક જ સ્કૂલમાં ભણ્યા છે, બેને ભણાવનારા ટીચર અને શિક્ષિકાઓ એક જ હતા, આમ છતાં બંને વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? એટલો મોટો તફાવત કેમ? મારે આ જાણવું છે, મને આ સવાલ થયો છે, એનો ઉત્તર મારે મેળવવો છે. આનો ઉત્તર મને કોણ આપે? વિચાર કર્યો, બીજા ત્રીજા પાસેથી પૂછું અને કદાચ યોગ્ય જેવો હોય એવો જવાબ ન મળે માટે એને બેને મળી લઉં, એને જ પૂછી લઉં. આ સજ્જન માણસ પેલા દારૂડિયાને ઘરે ગયો, પેલો તો દારૂ ઢીંચીને પીડ્યો હતો. સજ્જને ત્યાં જઈને કહ્યું, ભાઈ એક સવાલ પૂછવાનું મન થયું છે, આવ્યો છું, તારી ઈચ્છા હોય તો પૂછી શકું? પૂછી કાઢ, પૂછી કાઢ. માફ કરજો, આપની આવી ખરાબ પરિસ્થિતિનું કારણ શું? મારો બાપો. હે, તમારી આ હાલતના જવાબદાર તમારા પિતાશ્રી? હા હા, મારો બાપ. બળાપો કાઢતા એને કઈ નાખ્યું. મને કઈ સમજ ન પડી, ભાઈ આપ આપના પિતાશ્રી માથે આવો દોષ આરોપ કેમ મૂકો છો? જો ભાઈ, મારો બાપો દારૂડિયો હતો. ઓહ, એ જુગારીઓ હતો, હાડી લાઈનનો હતો, એને કારણે ઘરમાં કાયમ ઝઘડા થતા અને એ બધું હું જોયા કરતો, એની અસરમાં હું રહ્યો, એની છાયામાં હું મોટો થયો, એટલે એના બધા લખણ મારામાં આવ્યા. મારા બાપની ભેગો રહ્યો એનું જોઈને હું દારૂ પીતા શીખ્યો ને બધું કરતા શીખી ગયો. વડ એવા ટેટા ને બાપ એવા બેટા, કેમ? એટલે મારી આ હાલત છે, બીજું કઈ જાણવું છે? પેલો ભાઈ કે ના, જય શ્રી કૃષ્ણ. લ્યો, આ દારૂડિયાએ એના પિતાશ્રીને પોઝિટિવ ગુરુ માન્યા કે બાપ રહેતા હતા એમ આપણે રહેવું, બાપ જીવાય એમ જીવવું, બાપે કર્યું એમ કરવું. મારા પિતા આમ કરતા હતા, લ્યો, મારા બાપાને ટેન્શન ચડે એટલે પી લેતા, તો મારે એમ કરવું. લ્યો, પેલો સજ્જન ત્યાંથી નીકળીને એના બીજા ભાઈને ઘરે ગયો કે જે માણસ બહુ પ્રતિષ્ઠિત પ્રામાણિક સજ્જન હતો. એ પોતે ત્યાં ગયો, પેલો સજ્જન માણસ, સરસ મજાનું એનું સુંદર ઘર છે, એના પત્ની પત્ની ને બાળકો બધા યોગ્ય આચરણવાળા છે, ઘરમાં સરસ મંદિર છે. આ ભાઈ સરસ મજાનું એક પુસ્તક વાંચતા હતા, ત્યાં જઈને આમણે જય શ્રી કૃષ્ણ કહ્યા અને કહ્યું કે પ્લીઝ મને એક સવાલ છે એટલે આપની પાસે આવ્યો છું, રાજી હો તો પૂછું. કઈ વાંધો નહીં, પૂછો ને ભાઈ, યોગ્ય હશે તો ઉત્તર આપીશ. તમારામાં આવી પ્રામાણિકતા છે, સજ્જનતા છે, તમારી આખા ગામમાં પ્રતિષ્ઠા છે, એનું કારણ શું? મારા બાપુજી, હે, મારા પિતાશ્રી. મને સમજાણું નહીં, તમારામાં જેટલા કઈ સદગુણો છે, સદાચાર છે, એનું કારણ આપના પિતાશ્રી? હા, મારા બાપુજીને કારણે મારામાં આ બધા ગુણો છે. આ ભાઈ ગોટે સડ્યો, ઓલો એના બાપનો વાંક કાઢે છે ને આ એના બાપનું નામ દે છે. આણે પૂછ્યું કે હું આપના પેલા ભાઈને મળીને આવ્યો છું. એમણે કહ્યું કે આપના પિતાશ્રી દારૂડિયા હતા, જુગારી હતા, એમને ખરાબ આદતો હતી, એમની દુર્દશાની વાત તમારા ભાઈએ કરી હતી, તમે આપના પિતાશ્રીનું નામ કેમ દો છો? તો કે એટલે જ, એમ એટલે જ દઉં છું નામ, કે મેં મારા બાપના આ બધા આચરણ જોયા અને એને લઈને ઘરમાં મારા મમ્મીને, મારી બહેનોને, અમને જે મુશ્કેલી પડતી હતી એ હું બધું જોયા કરતો. હું સમજતો હતો કે આ ખોટું કરે છે, બાપ ખોટું કરે છે, આને લઈને અમને બધી તકલીફો પડે છે, પણ બાપ તો સુધર્યા નહીં. પણ મેં નક્કી કર્યું કે મારે મારી જિંદગીમાં મારા બાપમાં જે દુર્લક્ષણ છે, કુટેવો છે, એ એક પણ આવવા ન દેવી. હે, મારે મારા પિતાની જેમ જિંદગી બગાડવી નથી, પરિવારને પરેશાન કરવો નથી, મારે સુખી જીવન જીવવું છે, મારા પરિવારને સુખી જીવન આપવું છે, મારે સૌનું ભલું કરવું છે. પિતાના ખરાબ વર્તનમાંથી જ ભાઈ મેં આ બોધ લીધો અને તેનું પરિણામ આજ તમે જોઈ રહ્યા છો. આ છોકરે પિતાને નેગેટિવ ગુરુ માન્યા. આનાથી આપ સમજી શક્યા છો કે આ સંસારમાં નજર કરીને જોઈ લઈએ એટલે આપણને કેટલાય પોઝિટિવ ગુરુ પ્રાપ્ત થાય અને કેટલાય નેગેટિવ ગુરુ પ્રાપ્ત થાય, થાય કે ન થાય? ખરાબ માણસના ખરાબ આચરણને જોઈને આપણે એમાંથી સારું આચરણ કરવાનું શીખીએ તે આપણા નેગેટિવ ગુરુ છે. ખરાબ માણસનું ખરાબ આચરણ જોઈને આપણે એનો વાડ લઈને એ પ્રમાણે જીવન જીવીએ એટલે એ આપણા પોઝિટિવ ગુરુ છે. સારા માણસનું સારું આચરણ જોઈને આપણે એનો વાદ લઈને એ પ્રમાણે જીવીએ તો એ આપણા પોઝિટિવ ગુરુ છે. પણ સારા માણસનું સારું સારું જીવનને સજ્જનતા પ્રામાણિકતા જોઈને જ આપણને એમ થાય કે આ બધા હું ભગતવેડાને પ્રામાણિકતા રાખવાની જરૂર છે, એમાં જ આપણે નથી આગળ આવતા, એમ એનો અભાવ ગુણ લઈને એનાથી ઊંધું જીવન જીવીએ તો એ સારા ને સજ્જન માણસ પણ આપણા નેગેટિવ ગુરુ થયા. એ પ્રમાણે આપણે આખી દુનિયામાંથી શીખી શીખીને જ ઘડાતા હોઈએ છીએ, આપણે આપણે બનતા હોઈએ છીએ. આપણને એનો ખ્યાલ હોય કે ન હોય, પણ આપણે જે કાંઈ છીએ તે આપણી પસંદગીથી છીએ. આપણે શું પસંદ કરીએ છીએ આ સંસારને જોઈને એ આપણે થઈને રહીએ છીએ. એટલે જ પેલું સૂત્ર આપણે અનેક વાર બોલી ચૂક્યા છીએ કે જેવું ચિંતન એવું જીવન. તમે શું ઈચ્છો છો, શું ચિંતવો છો, શું ગ્રહણ કરો છો, શું શીખો છો, એના ઉપર જ તમારો આખો જીવન ઘડતરનો આધાર છે. જો ને દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા, ખરી વાત ને? તે શું બધા જ એના પોઝિટિવ ગુરુ હતા? કેટલાક નેગેટિવ ગુરુ હતા. પૃથ્વી એના પોઝિટિવ ગુરુ હતા કે પૃથ્વી જેવી ક્ષમા મારે રાખવી, જળ જેવા શીતળ રહેવું, એમ જળ પોઝિટિવ ગુરુ હતા. વેશ્યા, પારધી, કપોત વગેરે નેગેટિવ ગુરુ હતા. એમ આપણે આજ દુનિયામાં જે કોઈ આપણને દેખાઈ રહ્યા છે, અનુભવાઈ રહ્યા છે, એમાંથી બે જ વાત લેવાની છે. આના જેવું મારે કરવું છે અને આના જેવું મારે ક્યારેય નથી કરવું. આવું જ કરવું ને આવું તો નહીં જ, પછી જોવો આપણું કેટલું અદ્ભુત નિર્માણ થાય છે. કારણ કે આપણા જીવનમાં પણ બંને પ્રકારની વ્યક્તિઓના પ્રસંગો આવવાના, પરંતુ એમાંથી સારું શીખવું કે ખરાબ શીખવું તે આપણી પસંદગી પર આધાર રાખે છે. માટે આપણે કેવા થઈશું? જેવી આપણી પસંદગી. જો ખરાબ આચરણનો વાદ લઈશ દો એવી પસંદગી કરી તો દુઃખની ખીણમાં ધકેલાઈ જઈશું, અને સવળા વિચારો રાખી સારા બનવાની દ્રઢતા કરીશું અને સારાનો વાદ લેશું તો સુખનો સાગર રેલાશે, બંને લોક સુધરી જશે. શું ગ્રહણ કરવું, શું ન કરવું, ક્યાં જવું, ક્યાં ન જવું, શું થવું, શું ન થવું, તે આપણે પોતે નક્કી કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં આપણને એ નક્કી કરાવે છે કે કદાપિ અધર્માચરણ કોઈનું જોઈ નહીં તમે એ નક્કી ન કરતા કે મારે એમ કરવું છે, પણ એનું જ કરેલું ધર્માચરણ જોઈને તમે નક્કી કરજો કે મારે એ તો કરવું જ છે, એ સારું છે. અને આને માટે એક વાત બરાબર સાંભળી લો કે પહેલા આપણને પોતાને એ હુજના આવી જવી જોઈએ કે આ સારું કહેવાય અને આ ખરાબ કહેવાય. કેમ જે જ્યાં સુધી મને ને તમને શું સારું કહેવાય ને શું ખરાબ કહેવાય એની જ પૂરેપૂરી ભાન નહીં હોય તો કોઈનું આચરણ જોઈને કેવી રીતે નક્કી કરશું કે આ સારું કહેવાય એટલે મારે એને ગ્રહણ કરવું છે અને આ ખરાબ કહેવાય એટલે મારે એનો ત્યાગ રાખવો છે? પહેલા આપણને પોતાને હારું હું મોળું હું એની પૂરેપૂરી ખબર હોવી જોઈએ, અને એની પૂરેપૂરી ખબર જો આપણે પાડવી હોય તો રોજ કથા વાર્તા સાંભળવી સાંભળવી સાંભળવી, સારા શાસ્ત્રો વાંચવા. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે, આ આજ્ઞા પાડવી પડે. જેને સત્શાસ્ત્રનો અભ્યાસ નથી, જેને કથા વાર્તા સાંભળવાનું અંગ નથી, એ માણસને ક્યારેય સત્ય સત્ય, ધર્મા ધર્મ, નીતિ અનીતિ, સારું અને ખરાબ, સાચું અને ખોટું એની કાંઈ ખબર પડવાની નથી. એ ઢહડીને પૂરું કરવાના છે. માટે દરેકે પોતાના શિષ્યોને અને પોતાના છોકરાઓને કથા સાંભળવાની ટેવ પડાવવી જોઈએ. એને કથા કીર્તનમાં બેહાડવા જ જોઈએ. એ રોજનું ટ્યુશન છે, એ એક અભ્યાસ છે સુખી થવાનો. દરેકે એ શાળા ઘરને આંગણે ઊભી કરવી જોઈએ, અને મંદિરોમાં આપણા સભા મંડપો છે એ જ નિશાળ છે કે જ્યાં આપણને સારું મોડું શીખવાડવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે હારવા મળું. પણ આપણી એક કઠણાઈ છે, આપણને એમ થાય છે કે રોજ કલાકોના કલાકો આમ નામ હું સાંભળી સાંભળીને બગાડવાના. એટલે કથા સાંભળવી કે કથા કરવી બહુ ગમતી નથી. પણ મારા વિશ્વાસ સાથે હું આપને કહું છું કે અમારા સંત મંડળમાં જે તમને સારું દેખાય છે એ બધું અમે જિંદગીના ઝાઝા કલાકો કથા કરવા સાંભળવામાં કાઢ્યા છે, એને લઈને છે. માટે ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય શ્રવણ ભક્તિ હતી, અને સ્વામિનારાયણ ભગવાન હરે હરે ચાલુ જ રખાવતા. સમયાનો ઉત્સવ થતા હોય એમાંય કથા વાર્તાના સભા મંડપો ગાજતા હોય. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે સમાજને શિક્ષિત બનાવવા માટે 500 પરમહંસ રૂપી શિક્ષકો તૈયાર કર્યા હતા. એણે દુનિયાને બહુ ભણાવી છે, અને એક સુંદર મજાનો ભદ્ર સમાજ તૈયાર કર્યો. સંત સમાગમ બહુ જરૂરી છે. એમાંય બે પ્રકારના સંત છે, અલ્પમતી અને મહદમતી. અલ્પ બુદ્ધિવાળા સાધુ અને વિશાળ બુદ્ધિવાળા સાધુ, આ બે પ્રકારના સંતો છે. એમાં જે વિશાળ બુદ્ધિવાળા સાધુ છે, હોશિયાર સાધુ છે, સમજણા સાધુ છે, જ્ઞાની પુરુષ, એવાના સમાગમમાં જે માણસ રહે છે એ મહાન બને છે. જ્ઞાન હિરન ગુરુ નવ કીજીએ, વંધ્યા ગાય સેવે શું થાય, એમ પણ પ્રીતમનું વાક્ય છે. માટે વાલા ભક્તો, કથા વાર્તાને સત્સંગ કર્યા વગર શું ખરાબ કહેવાય શું સારું કહેવાય એની ખબર જ નહીં પડે. તો આપણે શું ગ્રહણ કરાય ને શું ત્યાગ કરાય એ ક્યાંથી ખબર પડશે? કેમ જે સારા આપણે બનવું કે ખરાબ આપણે બનવું તે બીજા કોઈના ઉપર નિર્ભર નથી, એ આપણી ખુદની પસંદગી ઉપર નિર્ભર છે. અને આપણે સારું સારું શીખવાની અને સારા થવાની પસંદગી ત્યારે કરી શકશું કે જો આપણે સારું ખરાબ ઓળખતા હઈશું. તો ઋષિ વિભાંડકના દીકરા એકલશૃંગી હતા. એને એના પિતા ઋષિએ એવી રીતે જંગલમાં રાખ્યા કે એને સ્ત્રી શું કહેવાય એનું જ્ઞાન જ ન થવા દીધું. જ્ઞાન બહુ જરૂરી છે. કોઈ વાતથી અજ્ઞાન રહેવાથી આપણે છૂટી જઈએ છીએ એ બહુ મને ગળે ઉતરતું નથી. સ્ત્રી શું કહેવાય એનું જ્ઞાન જ ન થવા દેતા. લંબાદ રાજાના રાજ્યમાં કાળ પડ્યો, અને કોઈએ કીધું કે ઋષ્યશૃંગ ઋષિને જો અહીં લઈ આવો તો વરસાદ થાય, તમે બ્રાહ્મણોનો અપરાધ કર્યો છે એટલે વરસાદ વરસતો નથી, પણ એમને લાવીને રાજી કરો તો વરસાદ વરસે. એક નીતિ ભણેલો ચતુર રાજા પોતાના સ્વાર્થે એક ઋષિ સંતાનને વેશ્યા મોકલી અને ત્યાંથી ભોળવીને રાજ્યમાં લાવે છે. એકલશૃંગી ઋષિ આજે સ્ત્રી ત્યાં ગઈ ને એને ઋષિ જ માને છે કે મોટી જટાવાળા ઋષિ આવ્યા હતા. એની હારે એના પિતાએ ના પાડી હતી તોય પણ નૌકામ બેસીને રાજ્યમાં ગયા. બોલો, વેશ્યા સાથે લગ્ન કર્યા, એને છોકરા થયા. અજ્ઞાન હતું એટલે ખબર નહોતી. અજ્ઞાન માણસને જેટલું દુઃખ દેશે એટલું બીજું કોઈ માણસ કે કાળ કર્મ નથી દેતા. અને જ્ઞાન તો કથા વાર્તા સાંભળવા જ થાય છે, અને આપણને એ ફાવતું નથી. ખોટો સમય બગાડતા હોય એવું લાગે છે. ગુણાતીતાનંદ સ્વામી એકવાર એવું બોલ્યા કે ઘણાને એમ થાય છે કે આપણે આખો દિવસ જૂનાગઢનો મંદિર કથા વાર્તાથી ગજવીએ છીએ, તે અમુક એમ કે છે હું આખો દી બેઠા બેઠા આમનામ સમય બગાડો છો. સ્વામી કે આ અમે કથા વાર્તા કરીએ છીએ તે સમય નથી બગાડતા, આ તો અમે લક્ષ્ચોરાશી ઉપર ને જન્મ મરણ ઉપર ચોકડીયું મારીએ છીએ. ઘણા માણસો એવું માને છે. જો કથા વાર્તા એટલી વજૂદ વાળી ન હોત તો સ્વામિનારાયણ ભગવાન પ્રાગજી પુરાણી આગળ હાથ હાથ વાર ઉપરા ઉપર ભાગવત વંચાવી એક પલોઠીએ સાહારું સાંભળત. સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તામાં એટલા બધા ગુલતાન થઈ જતા હતા. હરે હરે નિત્યાનંદ સ્વામી પાસે કેટલાય ગ્રંથ વંચાવ્યા, કેટલાય પુરાણી પ્રાગજી પાસે ગ્રંથ વંચાવ્યા. હરે હરે કરવાની ટેવ પડી ગયેલી સમજ્યા, તે ક્યારેક બીજી ક્રિયામાં પણ હરે એમ બોલી જતા. બોલો આટલું બધું ઊંડું ઉતરી ગયેલું કથા વાર્તા ને હરે હરે. પછી ખ્યાલ આવે કે અટાણે ક્યાં કથા હાલે. પછી આશ્રી થામુ જોઈને થોડુંક હસતા કે મેં બાઈફું. માટે જ્ઞાન તો જોશે, આ હારું આ મોડું એવું જ્ઞાન તો જોશે. જ્ઞાન વગર તો મેળ પડવાનો નથી. બોલો બોલા. ઋષિ 60,000 વર્ષ સુધી બેસીને પાણીમાં તપ કર્યું. સૌભરી એનું નામ. માછલીનું મૈથુન જોયું એકવાર તો ભાઈને એમ થયું કે લે આલે અમાય કઈક આનંદ ને સુખ છે. એ પાણીમાંથી બારા નીકળ્યા અને માંધાતા રાજાની 50 કન્યા પૈને. બોલો એ બધું જોતા એમ દેખાય છે કે જે સમજણા માણસો છે તે ઘોરકળીની અંદર પણ પોતાના જ્ઞાનથી સ્ત્રી આદિક વિષયાદિકથી દૂર રહે છે. એણે ક્યાંય આવું જોયું નથી, જાણ્યું નથી, એવું નથી. વિભાંડક ઋષિના પુત્ર એકલશૃંગીએ સ્ત્રી નહોતી ભાળી એટલે એ બ્રહ્મચારી હતા. આ વિભાંડકજીએ આવું મૈથુન બૈથુન કાંઈ નહીં જોયું હોય એટલે સૌભરીએ એટલે એ પાણીમાં બેઠા, જોયું એટલે ભાગ્યા. ખબર નહીં. સમજણપૂર્વકનું જે ત્યાગ વૈરાગ વગેરે છે એ બહુ સુખદાયી થાય છે. સમજણ માણસમાં હોવી જોઈએ. સમજણ માટે જ કથા વાર્તા રાત દિવસ કરવી જોઈએ. એમાંથી હારું મળું નક્કી કરવું જોઈએ. અને જો સારું નક્કી કરી અને પોતે એવો બનવા માટે પોતે જ નિશ્ચિત કરીને નક્કી પસંદગી કરે તો એ માણસ જરૂર મહાન થાય. નક્કી કરવું જોઈએ. એક બીજી વાર્તા કહું છું નાની એવી. એક શહેરમાં એક પવિત્ર કુટુંબ રહેતું હતું. એ લોકો 4 ભાઈઓ હતા. ચારેય ભાઈઓ ભેળા રહેતા. ચારેય ભાઈના લગ્ન થઈ ગયા હતા, પત્ની નાના બાળકો હતા. એનો મોટો ભાઈ હતો એ બહુ બુદ્ધિશાળી હતો. એને લઈને એણે એવો સરસ ધંધો વિકસાવેલો અને બહુ રૂપિયા કમાય. એના જે બીજા 3 ભાઈઓ હતા નાના એ પૈસા તો કમાતા પણ મોટા ભાઈ જેટલા નહીં. મોટો ધન રળવામાં એવો કાબિલ હતો ન પૂછો વાત. પૈસા બહુ કમાતો ને એને લઈને મોટાના મનમાં ઘણું અભિમાન આવી ગયું. આ આપણી એક મુશ્કેલી છે. આપણે પૈસા કમાવા માંડીએ ને એટલે અભિમાન હારો હાર આવવા માંડે. પછી માતા પિતાનું ઘરનાનું કોઈનું સાંભળીએ નહીં. થોડાક પૈસા થઈ જાય હું રેડ્યો છું એવું માંડે થવા મનમાં. હવે અભિમાન આવી ગયો એટલે મોટો મન માન્યું માંડ્યો કરવા, કોઈને ગાંઠે નહીં. પરંતુ એના 3 નાના ભાઈ બહુ સાત્વિક પ્રકૃતિના હતા. એ ક્યારેય મનમાં એનું નહોતા કરતા. દિવસ પછી દિવસ જાય છે, ધંધા ચારેકોર શહેરમાં ધીકતા ચાલે છે. સાસવારે નવી દુકાન ને નવી ફેક્ટરી ને એવું બધું ખોલ્યા કરે છે. મોટા મોટા રૂપિયા વાળા એ મુંબઈના બીજા ત્રીજા કેટલાક શેઠિયાઓ આરે ઓળખાણ્યો થઈ ગઈ. એકબીજાને ત્યાં જવા આવવાનું રે, મહેફિલોમાં હાજર થવાનું રે. એમાંથી આ મોટાને અવળચંડાઈ હુજી. મનમાં એમ થયું કે આપણે એક મહેફિલ ગોઠવવી છે આપણા ધંધાના પ્રચાર માટે, આમ છે ને તેમ છે ને, એમાં બધાને આપણે આમ ખુશ કરવા છે, દારૂ પાવો છે. તે કેટલોક દારૂ ઘરમાં મગાવ્યો, બધા શેઠિયાઓને આમંત્રિત કર્યા, જેને લઈને એના ધંધા પાણી ચાલતા હતા. દારૂની મહેફિલ આપી. ત્યારે આ મોટાએ એના નાના તૈણીને કીધું, જો ભાઈ આ ધંધા એમનામ ન થાય તમારી જેમ ભગતવેડા કરે. આ બધા માણસોને સાચવવા પડે, એને ગમે એમ આપણે એને હારે રહેવું પડે, એને બી આપણો પ્રભાવ પડવો પડે. એટલે નાના કે એમાં શું કરવાનું, આપણે એને દારૂની મહેફિલ આપી છે. ઓ બધા આવશે, આપણે ચારેય એની સાથે બેસીને દારૂ પીવાનો છે. એટલે ઓલા તૈણી કે એ અમને નહીં ફાવે. ના ફાવે એમ ના ચાલે, અમથા રૂપિયા નથી રળાતા, આ બધા શેઠિયાઓ સાથે સંબંધ રાખવા પડે છે. અને આપણે ભગતવેડા કરી હતી એ લોકો એવું માને કે આ લોકો કાંઈ નથી, તો આપણી સાથે એ માલ ખરીદી લે વગેરે કરે નહીં કે. ઓલા કે ભાઈ જો અમે તો નહીં પી. અરે મોટો કે હું ખુદ પીવાનો છું, પછી તમારે શું વાંધો છે? હે, તમને કોણ બીજો ના પાડે છે, કોણ રોકનાર છે? ત્યારે નાના તૈણે કે કોઈ રોકનાર હોય કે ન હોય, અમારો અંતરાત્મા અમને રોકે છે. માટે જો અમે તો તમને પીવાય ના પાડીએ છીએ. મોટા ભાઈ એ લત સારી નથી, પ્લીઝ. ત્યારે મોટો કે તમને કઈ બુદ્ધિ જ નથી, એટલે તમે કઈ મારા જેટલું રળી નથી શકતા. તમને પૈસા રળવામાં અક્કલ નથી, તો શું પીવું શું ન પીવું એની બી અક્કલ ક્યાંથી હોય? કે ક્યાંથી ક્યાં અડડી બોલો. અલ આ મોટા શેઠિયાઓ સાથે સંબંધ રાખવો હોય તો એની સાથે દારૂ પીવો જોઈએ. આપણે હવે નાના ગરીબ નથી, તે ગરીબ વેડા કરીએ. આપણે હવે ધનવાન છે, ગરીબ વેડા ના ચાલે. તમારે ના પીવો તો કાંઈ નહીં, હું એકલો પીશ. કે લ્યો પૈસા થાય ને પછી આવા કેટલાક ધતિંગ હું છે. પછી મહેફિલ યોજાણી, એમાં બધા શેઠિયાઓ સાથે મોટા એ દારૂ ઢીચો, નાના હોય એનો પીતો. પછી તો સાસવારે આવી મહેફિલો યોજાવા માંડી, અને જ્યાં ત્યાં મોટાને દારૂ પીવાનો માંડ્યો થાવા, અને પીધે રાખ્યો, એમાં વ્યસનની લત પડી ગઈ. પછી તો મહેફિલ ન હોય તોય પીવો પડે, એટલે આમ ન મળતો હોય તો દૂર દૂરથી મગાવીને પીવો પડે. પાકો દારૂડિયો થયો, અને એના બાપનું જોઈને એના છોકરાઓ પણ દારૂ પીવા લાગ્યા, એ દારૂડિયા થયા. જામી હો, પછી આ તૈણે ભાઈ સમજી ગયા કે આની લાઈન ઊંધી થઈ ગઈ. હા, હવે એ કહે છે કે મોટા ભાઈ હવે અમને નોખા કરી દે, અમારે તૈણી જુદા હતા, ત્યાં જુદા થઈ જાવ, ત્યાં ટમાલ લઈને મારે ઠંડા હાલેશ, બધું હું કમાણો છું હું, ચાલો. તે તૈણી જુદા કાઢે. આ લોકો જુદા થયા તો આ લોકોની તૈણ પેઢી ન ખૂટે એટલું તેને ભાગમાં આવ્યું. એ કહે છે કે મફતના હેરાન થવું, ખાઈ પીને ધુબાકા નહોતી. તૈણે બહુ ખુશ થઈ ગયા, આનંદથી જીવન સાત્વિક જીવે છે ને, મજા કરે છે, એના છોકરાએ ડાયા સંસ્કારી રહ્યા. પણ આ મોટાભાઈનું અધર્માચરણ જોઈને આ નાનાએ એનું ન ગ્રહણ કર્યું, તે ન જ ગ્રહણ કર્યું, એટલે ખરેખર સુખી રહ્યા. અને ઓલો મોટો દારૂને લતે ચડ્યો, તે દારૂ પીતા પીતા દારૂ પીવાને કારણે એને આંતરડાનું કેન્સર થયું. બોલો હવે ભાઈ ગોટે ચડ્યા. પીડા થાય કે મારું કામ, ઓલો ડોક્ટર ને ઓલું દવાખાનું, ઓલ્યા પણ એને ઓલ્યા પણ એ, ઓલું ઇન્જેક્શન ને ઓલો ટેસ્ટ, માંડ્યા પૈસા જ આવા ધબધબાવીને ડોક્ટરોના હાથમાં. ડોક્ટરો કે દારૂ છોડો, પણ આને એવી લત છડી ગયેલી ને તો છૂટે નહીં. પછી યાદ આવે કે મારા તૈણી ભાઈ ના પડતા, મોટા ભાઈ આ ધંધો હારો નહીં, પણ હું માન્યો નહીં, પણ હવે તો એવું વળી ગયું છે, છૂટતું નથી. અને પછી તો નાની ઉંમરમાં રીબાઈ રીબાઈ મરી ગયો, અને એના ધંધા પાણી વગેરે ભાંગી ગયા, એના છોકરા પણ પાયમાલ થઈ ગયા, અને ઓલા ત્રણેય નાના ભાઈઓ તો એ પોતાના બાળ બચ્ચા સાથે ખૂબ સુખથી રહેતા હતા. છેવટે નીતિવાળા હોવાથી અને સત્સંગમાં પ્રીતિ થઈ, હા સારા સંતો મળ્યા અને સત્સંગી થયા, અને છેવટે આત્મકલ્યાણને પામ્યા. સાંભળીને વાર્તા. માટે કોઈનું નીચું આચરણ જોઈને આપણે ક્યારેય એવું આચરણ કરવું નહીં, એને કરવા દેવું, એ ભલ કરે. વાલા ભક્તો, જો આપણે ભગવાન સ્વામિનારાયણની આ 74મા શ્લોકમાં કરેલી આજ્ઞાનું પાલન ન કરીએ, કે ભાઈ મોટાઓના નબળા આચરણને ગ્રહણ ન કરવું, એ આજ્ઞા ન પાળીએ ને ગ્રહણ કરીએ, તો હેરાન બહુ થાય. કેમ જે પૂર્વે મોટાએ કરી ભૂલનું પુનરાવર્તન થાય, આ પહેલી ખોટ. બીજી, તેઓ સમર્થો હોવાથી તેમને તો વાંધો ન આવે, પણ આપણે બધું ભોગવવું પડે, ભૂખા બોલચાય. સમર્થકો દોષ નાઈ ગોસાઈ મોટા હોય તો વળી નો એને કઈ વાંધો આવે. દુર્વાસા ક્રોધ કરે તો હામાને પુરુષોત્તમ મળે ભાઈ, આપણે ક્રોધ કરીએ તો ખાડું મળે. દ્રૌપદીને 5 પતિ છતાં મહાસતી કહેવાય ભાઈ. બીજી બાઈ મનથી બીજા પુરુષમાં લોભાઈ જાય તો કુલટા કહેવાય. આખી આ બધી વાત બીજી છે. પૂર્વે જેને ભૂલ થઈ હોય તે ભૂલ સુધારી મુક્ત કે નિર્બંધ થઈ ચૂક્યા હોય, પણ એમની એ ભૂલોને જોઈને આપણી ભૂલો આપણે સાવરીએ તો આપણે બધના બધ રહીએ. અને એક દ્રષ્ટિએ, એક એંગલથી, કે મોટા હોય એની સામર્થ્ય, એની કઈ રીત કે એની કોઈ કળા કે એને શું હોય ને શેને લઈને થાય અધર્માચરણ જેવું, એ કોઈને કઈ સમજાય એવું છે નહીં. પરાશર ઋષિએ મશગંધા સાથે સંગ કર્યો, બહુ દેખીતી રીતે મહાભારતમાં લખ્યું છે એ રીતનું છે, રાતનું. પછી તે રડવા લાગી, ત્યારે તે કહે તું શા માટે રડેશ, તારે પેટ ભગવાન જન્મ લેશે, બોલો લ્યો, અને રાજા આવીને તને પરણશે, અને તારા શરીરમાંથી કસ્તુરીના જેવો સુગંધ નીકળશે, યોજન સુધી સુગંધનો વિસ્તાર થશે, તું યોજન ગંધા ગણાયશ. હવે આ આખી વાત અલગ છે. બાકી તો એ યમુનાને કાંઠે આવીને કે મારે હામે કાંઠે જવું છે તપ કરવા, આલ્યા ભાઈ કોઈ વાહણવાળા મને હામે કાંઠે મૂક્યા હોત, તે ઓલો ભાઈ તો જાગ્યો નહીં, ત્યાં જુવાન છોકરી હતી અને એમ થયું કોઈ ઋષિ છે ને બિચારા હામા કાંઠે જવા માગે છે, કે બાપુજી હું તમે કહેતા હો તો હામે કાંઠે ઉતારીએ, તક તારે ભક્તિ ફાટી હોય જાન કે હું હોવા દે. એ આને ધર્મ કરવા હારું હામે કાંઠે મૂકવા ગયા હતા, એમાં વચ્ચે ધાડ થઈ, પણ હો ઓલ્યા સમર્થ, અને શું એના હશે સંજોગો, શું પૂર્વજન્મની ના જન્મની કહાની ખબર નહીં. તો એવી રીતે મચ્છગંધામાંથી પરાશર થકી ભગવાન વ્યાસનો જન્મ થયો, બોલો લ્યો, અને સંતનો રાજાએ આવીને તેમની સાથે લગ્ન કર્યા. મોટા પુરુષના આચરણ આપણે ઓળખી ના શકીએ, કોઈ અધર્મ જેવું આચરણ લાગતું હોય છતાં તેમાં અનેક લોકોનું ક્યારેક ભલું હોય પણ ખરું. માટે તે કરે તે નહીં, પણ કહે એમ કરવું, એમાં જ આપણું હિત છે. છેલ્લે એક વાત આવશે કે મોટાઓએ પણ અન્યના ભલા નહીં ભલાનો ખ્યાલ રાખીને જીવવું જોઈએ, એ છેલ્લે કહીશ. હવે સાંભળો, મોટા પોતાની અમુક સામર્થ્યને કારણે નિર્લેપ રહી શકે એવું હોય છે, એ નિર્લેપ રહી શકે. શંકરાચાર્ય ભિક્ષામાં આવેલ દારૂ પીધો એટલે એના બધા ચેલા એ પીધો. આગળ ગયા તેને શીશું ઉકળતું હતું, શંકરાચાર્ય ઉકળતું શીશું પીધું. પછી ચેલાવાનું કીધું, લે પીવો તો મરી જાય, તો દારૂ કામ પીધો. વન વિચરણ કરતી વખતે વર્ણીએ ઝેરી ફળ ખાધા, એને જોઈને ઓલા ચાર વૈરાગી આવ્યા, એને ઝેરી ફળ તોડ્યા. નીલકંઠજીએ મોહનદાસ સાથે હતા એને એમ કીધું કે આને ના પાડો ને મરશે. એટલે મોહનદાસ કે મહાપુરુષો આ ફળ ખાશો નહીં. કયો? તો કે ઝેરી છે. તો કે એ ક્યુ ખાય છે? મોહનદાસ કે ભાઈ એ તો મોટા પુરુષ છે નીલકંઠ વર્ણી. આવડ્યા કે હમ છોટે પુરુષ છે, હમ ભી બડે પુરુષ છે. એમ કરીને એને ઝેરી ફળ ખાતા શું થયું? ચારે મરી ગયા. આવું થાય? ગોપાલ સ્વામી વડોદરામાં હતા, મોટા મોટા શેઠિયાઓ આગ્રહ કરે એટલે સ્વામી પધરાણી એ ગામમાં ફરે, થાળ કરવા જાય. આ બધું જોઈને એક સાંખ્યોગી બેનને એવો શોખ બહુ થયો, એ બધા થાળ ગોઠવે ને પધરામણી ગોઠવે ને થાળ કરવા જાય ને સત્સંગ કરે. ગોપાલ સ્વામીને ખબર પડી કે આ બરાબર થતું નથી. એટલે ગોપાલ સ્વામી કેવડાયું કે અમારે સાધુની જેમ તમે બહુ હળિયા પાટી કરો માં. ત્યારે આ ભાઈ કે તમે શું કામ બધે જાઓ છો ને થાળ કરો છો? સ્વામી કઈ બોલ્યા નહીં. આવું બધું કરતા એ ડોશીનો જીવ બગડ્યો. એક જણાને લઈને પછી ભાગી ગઈ. આ દિશા થઈ. માટે મોટાનો વાદ લઈને એ રીતે રવેડે ચડવું એ આવા નુકસાન કરે છે. માટે કોઈનું નબળું આચરણ જોઈને એવું આચરણ ન કરવું, અથવા તો મોટા માણસનું જોઈને એની શક્તિ સામર્થ્યને જાણ્યા સિવાય આપણે એવું કરવા જાય મરી. એક ગામમાં અમે ગયા હતા, તે બાળ મંડળ આવ્યું ને સભા ભરાણી. એક છોકરો બેઠો હતો મારી સામે, પૂરું મોઢું ખુલતું નહીં એનું. એટલે મેં એને પૂછ્યું, એટલે તારું મોઢું કેમ ખુલતું નથી? તો એનો મોટો ભાઈ ને બાજુ બેઠો હતો. એને કીધું કે સ્વામી તમાકુ બહુ ખાય છે એટલે એનું મોઢું હકોડાઈ ગયું છે, એ પૂરું ખુલતું નથી. માંડ ખાઈએ કે સ્વામી? પછી મેં એ છોકરાને પૂછ્યું કે તું હાવ આવડો એવો ટેન્ડોરિયો છો અને તું તમાકુ ખાતા ક્યાંથી શીખ્યો? મારા કાકાએ શીખવાડ્યું એમ. મારા કાકા બહુ તમાકુ ખાય છે અને અમને બે ભાઈ ને મારા કાકા તમાકુ ખાવાનો આગ્રહ કરે. એટલે હલ્યો થોડી થોડી લ્યો, ત્યાં મારો ભાઈ ન ખાય અને હું ખાવ છું. લ્યો સાંભળો, મારો ભાઈ નથી ખાતો, હું ખાવ છું. બે એક માના દીકરા, ઓલો મોટો ન ખાય અને નાનો ખાય. એ કે એનું મોઢું સારું છે, મારું મોઢું ઉગડતું જ નથી. આ તો મેં નજરે જોયેલી વાત. એટલે આ દિશા થઈ. જોયું ને તમે, પસંદગી આપણી હોય તો આ બધું કરવું ન કરવું એ એના ઉપર આધાર રાખે. એક વખત રામાનંદ સ્વામીના એક શિષ્યના પુત્રને અચાનક પેટમાં સખત દુખાવો થઈ ગયો અને બહુ ગભરામણી થઈ. એટલે ઓલા એ આવીને સ્વામીને વાત કરી. એટલે સ્વામીએ દર્દીને તપાસ્યા અને પછી દવા કરી. દવામાં એક મુઠ્ઠી મીઠું પાણીમાં ઘોળીને તરત જ એ દર્દીને પાઈ દીધું. દર્દીને બે ચાર વાર ઝાડે જવું પડ્યું, મળું હારું થઈ ગયું. હવે આ વખતે ઓલા સરદાર વાળા બોદા કમાન ઘર હારે, એને જોયું કે મળી આ દવા હારી અસરકારક. પછી તેને ઘણો વખત વીતી ગયો. એમાં ગામમાં કોક ડોશીને પેટ દુખાવો થઈ ગયેલો એટલે કોક પૂછવા આવ્યું કે ભાઈ રામાનંદ સ્વામી છે? એટલે બોધા કમાનગર કે ભાઈ એ તો નથી, શું કામ હતું? તો કે અમારી બાને પેટમાં બહુ દુખે છે, એકવાર અમે સાંભળ્યું હતું સ્વામી દવા હારી જાણે. તો કે હવે એ દવા તો હું જાણું છું, એમાં ગુરુનું કામ જ નથી, હું ચેલો છું ને. હાલો કે લાવો તાંહળી, લાવો પાણી, નાખો બે મુઠ્ઠી મીઠું, ગોળી નાખો, પી જાઓ ડોશી માન કે. ડોશી પી ગયા ને મરી ગયા. પછી તો બોધાભાઈને બહુ બધા લીધાઓ, આવું થયું. માટે ભાઈ આવા વાદ કરાય નહીં, આવું છે. એક જૂના જમાનાની વાત છે, હાંઢિયો તરબૂચ ગળી ગયેલો, દાયક થઈ ગયેલો ઢોરો, તો ઓલા વૈદ્યને લઈ આવ્યા. વૈદ્ય કે કાંઈ વાંધો નહીં, લાવો એક લાકડી લાવો કે. હું પાડીને મારી તરબૂચ અંદર તૂટી ગયું, હાંડિયો જીવી ગયો. એમાં એક ડોશીને ગળે ગાંઠ થયેલી, ઓલો હારે જોઈ ગયેલો ને, એ કે લાવો આમ હુવાડી દો માડીને. હું પાડીને લાકડી મારીને મરી ગઈ ડોશી. એને એમ કે આ નહીં તરબૂચ હલવાનું. હે ભાઈ આવા વાદ લેવાય નહીં. બોલો, હવે આ આજ્ઞા નથી પડતી એના આપણે થોડા કારણો જોઈ લઈએ. એક વાત તો બહુ સરસ સમજવા જેવી છે, માનવીની એક એવી વૃત્તિ હોય છે અંદર ઝીણી. જગમોહન મોદી એવું કહ્યું કે આ શ્લોકને આગળના શ્લોક સાથે સંબંધ છે. આગળ બધા શ્લોકો ગયા ને, માણસ ઘણી વાર સ્વાર્થ ને ખાતર અધર્મનું આચરણ કરે. જોજો, ઘણી વાર શેને ખાતર? સ્વાર્થ ને ખાતર. આ માણસ એવો દેખાડો જરૂર કરે કે હું તો પરમાર્થ ને ખાતર કરું છું, પણ ભીતરી મામલો તો પુરુષોત્તમ એક જ જાણે. સ્વાર્થ ને ખાતર અધર્મનું આચરણ કરે છે, પણ પછી પોતાના આચરણને પાછું ચોખ્ખું ઠેરાવવું છે. એને માટે પહેલા થઈ ગયેલા મોટા પુરુષોએ કાંઈક અધર્મ આચરણ કર્યું હોય તેનો દાખલો આપે છે કે જો એણે આમ કર્યું હતું, એણે આમ કર્યું. આ તો અધર્માચરણ કરતા પણ ખોટું છે, આ તો બહુ ખરાબ. અનુકરણ કરવું તો સારાનું કરવું જોઈએ. કહેવત છે કે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. લોકો વિષય ભોગવવા મોટાની ઓઠ લે છે, આ એક બીજું કારણ છે. આજ્ઞા નથી પડતી એનું. ત્રિભુવનભાઈ વ્યાસ એમ કહે છે, કોઈ મોટા પુરુષે સંજોગ વસાત કે દેશ કાળા દીકની વિષમતાને કારણે કા કોઈ આપત્તિને કારણે જે બાબત ધર્મ વિરુદ્ધ મનાતી હોય તેનું પણ આચરણ કર્યું હોય, કરી નાખ્યું હોય, તો તે આચરણને અપવાદ ગણીને તજવું જોઈએ. પણ એવા અધર્માચરણને મોટા પુરુષના જીવનના મુખ્ય ધ્યેય તરીકે ગણીને સ્વીકારાય નહીં. ભૂલ અનેક પ્રકારે થાય અને તે સર્વ કોઈથી થવા સંભવ છે. તપ, યોગ, ઐશ્વર્ય વગેરે ગુણવાળા શિષ્ટ પુરુષો પણ જો પોતાની સ્થિતિને બીજા નબળા સંયોગથી બચાવવા પૂરતી સાવચેતી ન રાખે તો ભૂલ થઈ જાય છે. ભૂલ એ તો ભૂલ જ ગણાય, માટે એનું અનુકરણ ન કરવું. હવે આજ્ઞા પાળ્યાના ઉપાય. એક, મોટાના આશય સામે જોતા શીખવું કે ભાઈ એનો આશય શું છે, શા માટે એને આ કર્યું, શું કામ કરે છે, આપણે એની વાહે વાહે ન લઈ મંડાય. બીજું, તેમના સામર્થ્ય સામે જોવું અને આપણા અસામર્થ્યનો વિચાર કરવો કે સમર્થ છે, હું એવો સમર્થ નથી, મરીશ. શ્રી કૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી વસ્ત્રાહરણ કર્યું, ભગવાને કરેલી આ લીલા એમના માટે અધર્માચરણ નથી. રાસક્રીડા કરવા છતાં ભગવાન ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. આ લીલાનું ગાન કરતા સુખદેવજી નિષ્કામી થયા, બીજા કેટલાક નિષ્કામી થયા. તો ભગવાનમાં કામ ક્યાંથી હોય? ભગવાન સ્વામિનારાયણે પણ પ્રથમના 73મા વચનામૃતમાં અને મધ્યના 10મા વચનામૃતમાં આવી વાત કરી છે કે ભગવાન બાળ બ્રહ્મચારી હતા, યમુના જીને કીધું કે હું બાળ બ્રહ્મચારી હોઉં તો જાઓ યમુનાજીને કહેજો માર્ગ દેશ દીધો. ભાંગને ભગવાન શંકરની પ્રસાદી માનીને હવ પીએ, પણ ઝેર કેમ પીતા નથી? શંકરે ઝેર નતું પીધું એ વાત નહીં લેતા કોઈ. શ્રી કૃષ્ણ ભગવાન જેમ રાસક્રીડા કરે, પણ કાલીય દમન તો શું, પણ નાનો હાફ પકડીને તો કોઈ નચાવે? થોડો અગ્નિ તો પી જોવે, ભગવાને તો દાવણ જ પીધો. મોટાને દેશ કાળ અવસાદ જે કરવું પડ્યું હોય માટે મોટા કહે તેમ કરવું, વિચાર્યા વિના આસક્તિ વિષાદ તે કરે તેમ કરવા મંડી ન પડવું, આજ આ આજ્ઞા પાડવાનો ઉપાય છે. સૌમાંથી સારું ગ્રહણ કરવાની ટેવ પાડવી. માત્ર તેમની ક્રિયા નહીં પરંતુ પરિણામનો પણ વિચાર કરવો. જો વચનામૃતના મતે વચનામૃત વડતાલના 18 શ્રી કૃષ્ણ ભગવાનના આચરણ પ્રમાણે આચરણ ન કરવું અને જે કરશે તે વિમુખ છે, અમારો સત્સંગ એ નથી. અને તમારો સર્વનો આચાર્ય અને ગુરુને ઉપદેષ્ટા એવો જે હું તે મારા દેહના આચરણ પ્રમાણે પણ તમારે આચરણ ન કરવું. મહારાજ આવું બોલ્યા વડતાલના 18માં. અને પ્રથમના 18માં અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે તો નારદ સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં, તો બીજાની શી વાર્તા કેવી એમ કીધું. આવી રીતે આ જે પહેલી આજ્ઞા કે મોટાએ ક્યાંક અધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ ન કરવું, એને આપણે વિવેચન કર્યું. હવે એમાં થોડોક વિશેષ વિવેક છે. કૃતાની યાની કર્માણી દૈવતેર મુનિભીર તથા નાચરેત તાની ધર્માત્મા શ્રુત્વા ચાપીને ગુસ્સયેત. મહાભારતના મોક્ષ ધર્મમાં આ શ્લોક છે કે મોટા દેવતાઓ અને મહામુનિઓએ જે જે ક્રિયાઓ કરી હોય તેને સાંભળીને તે પ્રમાણે ધર્માત્મા પુરુષે ન કરવું. હાલો, એમણે કંઈ ક્રિયાઓ કરી નાખી એવી તેને સાંભળીને બીજા માણસોએ એમ કરવું નહીં. આટલી વાત તો હું તમે અત્યાર સુધી સાંભળી ગયા છીએ. પછીની વાત એ છે એણે કર્યું એમ ન કરવું એટલું નહીં, પરંતુ શ્રુત્વા ચાપીને કુસ્સયેત એની નિંદાઈ ન કરવી. એ આપણાથી થાય નહીં, આપણે બહુ નાના પડી સમજ્યા હણ્યા વગર કોઈ મોટા પુરુષનું આપણને અધર્માચરણ જેવું જણાનું હોય ને એની જો આપણે નિંદા કરવા માંડીએ તો આપણે દોષિત ઠરીએ છીએ, અથવા તો આપણે હેરાન થાય. કેમ જે સ્વામી શરણાનંદજી એવું કહેતા હતા કે પર્વત ઉપરનો ખાડો પણ પૃથ્વીથી ઘણો ઊંચો હોય છે. ખાડો વાળી ગયા આપણે કે આ પર્વત ઉપર ખાડો છે, પણ આપણે તો પૃથ્વીની જગ્યાએ બહુ હેઠા છીએ. એટલો બધો ઊંચો પર્વત ને એના ઉપર જે ખાડો છે એની આપણે ટીકા કરીએ છીએ, અને આપણે તો એટલી ઊંચાઈએ પહોંચતા હજી ઘણા જન્મ વિજય એમ છે, માટે એની નિંદા કરવાનું ડાપણ નહીં કરતા. એવું આચરણ આપણે ન કરીએ, બસ એટલું જ બચવાનો ઉપાય છે. હવે આ શ્લોકની બીજી આજ્ઞા ઉપર આપણે આવ્યા. બીજી આજ્ઞા છે ગ્રાહ્યો ધર્મસ્તુ તત્કૃત. મોટા પુરુષે જે ધર્માચરણ કર્યું હોય તેનું જ ગ્રહણ કરવું. ઓલી વાત આપણે અત્યાર સુધી કરી તે એમને કરેલા અધર્મ આચરણનું ગ્રહણ ન કરવું એ વાત કરી, હવે એમના કરેલા ધર્મના આચરણનું ગ્રહણ કરવું, બસ એ વાત છે. શ્લોકની વ્યાખ્યા છે તત્કૃત તે મહદ્ભી પુરુષે હિ આચરિત, એટલે કરેલું પાળેલું જે કાંઈ આચરણ છે તેનું આચરણ કરવું. ધર્મ તપો યોગ સત્ય દયાદિ લક્ષણ સદાચારસ્તુ ગ્રાહ્ય એવ, તે સદાચાર ગ્રહણ કરવો. તેષામ હિ સદાચારસ્ય અસ્મદાદિ શિક્ષણાર્થત્વાત, એ આપણા શિક્ષણ માટે છે, માટે એ ગ્રહણ કરવું. જુઓ, પૂર્વે શિષ્ય ભણીને ગુરુના આશ્રમથી જ્યારે વિદાય લેતા હતા ત્યારે ગુરુ તેમને કેટલાક આદેશો આપતા હતા, તેમાં આ વાત પણ કરતા જે આપણા વેદોમાં લખી છે, યાની અનવિદ્યાની કર્માણી તાની ત્વયા સેવિતવ્યાની ન ઇતરાણી, યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની ન ઇતરાણી. ઋષિના આશ્રમેથી જ્યારે શિષ્ય ભણીને જાય ત્યારે ઋષિ એને કહે, જો ભાઈ અહીં તારા નિવાસ દરમિયાન તે ઘણું ઘણું જોયું હશે અમારા જીવનમાં પણ, પરંતુ એમાં અમારા જે અનિંદિત કાર્યો હોય તેને જ તું સેવજે, બીજા કર્મોને નહીં, જે અમારા સુચરિતો છે તેને અનુસરજે, બીજાને નહીં. ખ્યાલ આવ્યો તમને? કેમ જે માણસની એક સહજ ટેવ છે, મોટા કરે એમ બધું એનું જોઈને માણા માણસ કરતા હોય છે, જે ગીતામાં લખ્યું છે. બુદ્ધેજમાં સભા કરીને બેઠા હતા, એમાં એક ભાઈ મારી સામે શીકણી હુંઘવા માંડ્યા. મેં ઘણી વખત વાત કરી, એટલે મેં એને કીધું કે કાકા અહીં સભામાં શીકણી ક્યાં હું? મને કે ચેમ, તમને શું વાંધો આવ્યો? મેં ભાઈ શીકણીને પાછી સભામાં શીકણી હુંઘાતી છે? એટલે મને કે તમારા જેવા સ્વામી શીકણી હુંઘવાને શીખવાડ્યું? મને કે જો આ ખોટું હોય તો સ્વામી થોડા શીકણી હુંઘે? આમ એણે વાત કરી. એટલે આમ મોટાનું જોઈને નાના માણસો એને પ્રમાણ માનીને એ પ્રમાણે બિચારા જીવે છે. કેટલાક આપણા દેશમાં એવા મોટા સાધુ સંતો ખુમારી વાળા થઈ ગયા, સ્થિતિ વાળા થઈ ગયા, પરોક્ષમાં એ ગાળો બોલતા હતા, ગાળ દઈને જ વાત કરે અને હોકા પીવે, ગાંજો વગેરે એમના જે આચરણ, તે મનુષ્ય નહીં શીખવા જોઈએ. એ એવું કરતા હોય તોય પણ એમની સ્થિતિ ને એમની ઊંચાઈ ને એમનો ત્યાગ ને એમનું જીવન કઈ ગજબ ગજબનું હોય છે. એવું ઘણું બધું છે આ દુનિયામાં, હતું પણ એનું જોઈને એ રવેડે બીજા માણસોએ ચડવું નહીં જોઈએ. માતા પિતા દાદા દાદી કાકા કાકી સાસુ સસરો મોટા ભાઈ આદિ કુટુંબના વડીલોને ચા કોફી કે બીડી જેવું વ્યસન પણ હોઈ શકે, પરંતુ નાનાએ એનું આચરણ શીખવું નહીં. વડીલોએ પણ આનું ધ્યાન રાખવું, કેમ જે મોટા ભાગના કુટુંબના બાળકોમાં આ મોટાઓનો જ અધર્મ, એના જ રહેલા અવગુણો કુટેવો બધું પરિવારમાં આવતું હોય છે, હારું મળું બધું. કારણ કે બાળકને માટે પહેલી જ પાઠશાળા એનું ઘર છે અને પ્રથમ શિક્ષક જ એના માતા પિતા વગેરે છે. હવે જો આપણે આ આજ્ઞા પાળીએ, અર્થાત કે મોટાએ કરેલા ધર્મનું જ આચરણ કરીએ, તો આપણને ઘણા બધા ફાયદા થાય છે. તેમણે આચરેલા ધર્મના બેઠા અનુભવો આપણા જીવનમાં કામ લાગે, આ પહેલો ફાયદો. બીજું, ઘણા દુઃખોથી આપણે અનાયાસ બચી જઈએ. ત્રીજું, આધ્યાત્મિક માર્ગે આપણી શીઘ્ર ગતિ થાય. આ બધા ફાયદાઓ છે. હવે દર્શનાંત આપું છું. આજ સુધીમાં મોક્ષ માર્ગે ચાલેલા મુમુક્ષુઓમાં જેઓ સદગુરુની અનુવૃત્તિમાં રહ્યા તે નિર્વિઘ્ન પાર પડ્યા છે. નિર્વિઘ્ન જો અથાણાવાળા સ્વામી રોજે શિક્ષાપત્રીનો આખો પાઠ કરતા, તો તેમનું જોઈને તેમના કેટલા ગૃહિત્યાગી શિષ્યોમાં ઘણાય શિક્ષાપત્રીનો આખો પાઠ હાજી કરે છે અને આખો દિવસ માળા પણ ફેરવે છે. સારું મોટાનું જે હોય તે ગ્રહણ કરવું જોઈએ, દેખાય છે. આ રીતે વડીલોમાં શ્રેષ્ઠ આચરણ, તેમનું ગૌરવ ધારણ કરીને આપણે આચરવું જ જોઈએ કે અમારા ગુરુ આમ કરતા, માટે મારે કરવું. પરંતુ ઘણા શિષ્યો મારા ગુરુ પણ ત્રણ ટાઈમ ખાતા એમ માની જુવાન પોતે હોય, નિરોગી હોવા છતાં ત્રણ વાર જમવા લાગે, પણ એ એમ ન વિચારે કે ગુરુએ પૂર્વે ઘણા વર્ષો સુધી એક ટાણા આદિ તપ કરેલું છે, ઘણા ચાંદણ કર્યા, વ્રત કર્યા. હા તો છેલ્લી અવસ્થામાં તેઓ શરીર સ્વાસ્થ્ય માટે ત્રણ ટાઈમ જમે છે, મારે વાદ લેવાય નહીં, હજી હું બહુ નાનો છું, એમ ન સમજે. હવે એ ખાઈશ, મારે હું વાંધો એમ. વહેલા ઉઠવું, પાંચ આરતીમાં જવું, ટાઢા પાણીએ નાહવું, પંક્તિમાં ટાણે જમવું, વ્રત તપ કરવા વગેરે બધી જ બાબતમાં જોવું, પરંતુ ઊંધો વાદ લેવો નહીં. ચાલો, મોટાએ કરેલા ધર્મનું જ પાલન કદાચ માણસ ન કરે તો એને શું કુફળ મળે? તો એક, મોટાના ધર્માચરણનું આચરણ ન કરીએ તો તેના થકી યથાર્થ જે ફાયદો થવો જોઈએ તે થાય જ નહીં. બોલો, આપણા ગુરુમાં જે હારું હારું હોય એ આપણામાં કોઈ દી આવે જ નહીં. માટે હારું હારું તો બધું આપણામાં આવી જ જવું જોઈએ એવી ભાવના રાખીને મોટાએ કરેલા ધર્મ નિયમ વગેરે પોતે અપનાવવા જ જોઈએ, એવો ભાવ રાખવો જોઈએ. મોક્ષ માર્ગે ઝંપલાવવા છતાં પ્રાપ્તિ ન થાય ભાઈ, જો ધર્મસ્તુ તત્કૃત ન ગ્રાહ્ય કરીએ તો, અથવા તો ખૂબ વિલંબ થાય, ત્રીજું મોટાનો રાજીપો આશીર્વાદ ન મળે, આવી ઘણી બધી નુકસાની ભોગવવી પડે. એક સરસ મજાનું દ્રષ્ટાંત દઉં છું આને વિશે, કે પોતાના સારા ગુરુઓ અને ગુરુ ભાઈઓના આચરણને નહીં જોઈને, કોઈનું નબળું જોઈને એ પ્રમાણે કરનારની હું દિશા થાય. એક સાધુ બહુ પવિત્ર હતા, તેઓ ગામડામાં એક મંદિરમાં રહેતા. તેમને બે ચાર સારા સાધુ હતા શિષ્ય, એવો બધા શિક્ષાપતિ ધર્માવત પ્રમાણે નિયમ ધર્મ પાળતા, પત્તર તુમડા રાખીને એમાં જમતા અને પીતા, ધનશ્રીનો ત્યાગ રાખતા, તપ ભજન ને નિયમ પરાયણ જીવન જીવતા. પછી એક નવા શિષ્ય એમણે બનાવ્યા, મોટી ઉંમરના હતા એ, સાધુ દીક્ષા અપાવી આચાર્યશ્રી પાસે. પછી તેઓ એકવાર પોતાના શિષ્યોને સાથે લઈને છ ધામની યાત્રાએ નીકળ્યા. એમાં એક મોટા ધામમાં થોડા દિવસ રોકાયા, પરંતુ ત્યાં બધા સાધુને થાળી વાટકામાં જમતા જોયા. એટલે મોટી ઉંમરના નવા સાધુ થયેલા ને એને, પછી એના મનમાં એમ થયું કે આપણા મંડળના આપણા ગુરુ ને બધા પત્તર તુમડા રાખીને માલકર જમે છે, આ જ બધા થાળી વાટકામાં બહબહાટી બોલાવે છે, આમાં હું વાંધો આવ્યો. પછી તેઓ પોતાનું જે ગામ હતું જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા, અને ઓલ્યા નવા સાધુએ પત્તર તુમડા મૂકી દીધા, જમવા બેઠા ત્યાં થાળી વાટકા લઈને બેઠા, અને થાળી વાટકામાં જમવાનું શરૂ કર્યું. ત્યારે તેના ગુરુ આદિને ખબર પડી કે તો થાળી વાટકામાં ઠપકારે છે. એટલે એના ગુરુએ કહ્યું, સાધુરામ થાળી વાટકા કેમ લીધા? ત્યારે એને જવાબ દીધો, એમાં શું વાંધો? ત્યારે સંતોએ કહ્યું કે આપણે થાળી વાટકામાં ન ખવાય, આપણે સાધુ છીએ, માટે લાકડાના પત્રમાં જમવું જોઈએ. ત્યારે આ સાધુ કે, ત્યારે તે પેલા મોટા ધામમાં સાધુ રહે છે, તે તો બધા થાળી વાટકામાં ખાય છે, તે ઈ હું બધા અસાધુ છે, આપણે સાધુ છીએ. ત્યારે એના ગુરુજીએ કીધું કે આપણે કોઈને અસાધુ શા માટે કહેવા? પણ આપણે ભગવાનની આજ્ઞા પાળીએ તો ભગવાન આપણા પર રાજી થાય ને, આપણો મોક્ષ થાય. ત્યારે આ ચેલો કે, તો પછી તે બધા સાધુ તો નરકમાં જાહે ને, જે થાળી વાટકામાં ખાય છે એનો મોક્ષ નહીં થાય ને, આપણો જ થાય ને. પછી એના ગુરુ મૌન થઈ ગયા, આ ચેલન કઈ કીધા જેવું રહ્યું જ નહીં. પછી એક દિવસ એવું બન્યું કે આ નવા સાધુ મંદિરમાં બેઠા બેઠા સત્સંગી જીવન વાંચતા, ત્યારે એના એક ગુરુભાઈ આવીને કહ્યું કે તમે આ સત્સંગીઓને વાંચો છો, એમાં સાધુને લાકડાના પત્ર તુમડામાં ખાવું પીવું એમ આવશે, ત્યારે તમે શું કરશો? ત્યારે આ કે, ત્યારે હું એ પાનું ફેરવી નાખીશ. ત્યારે પેલા સંત કહે, તો તમારું કલ્યાણ કેમ થાય? ત્યારે આ સાધુ કે, ઓલા બધા સાધુનું થશે તો મારું થશે, એનું નહીં થાય મારું નહીં થાય, આવા જવાબ બધા આપે. પણ તેમણે એના ગુરુનું કે એના ગુરુભાઈનું કોઈનું કાંઈ માન્યું નહીં, અને બીજા સંતોની જેમ જ બધી છૂટછાટને તરત જ અપનાવી લીધી. બોલો. અને પછી તો થોડા થોડા પૈસા માંડ્યા રાખવા, કાંઈક સ્ત્રીઓની સાથે બોલતા થઈ ગયા. પછી તો ગુરુનું મંડળ છોડી દીધું, પછી તો એમાં કાંઈ રહી શકે નહીં, પછી એકલા રહેવા માંડ્યા, અને પછી ધર્મભ્રષ્ટ થયા, ને કુસંગીઓ માર્યા ખરા, ક્યાંય સ્ત્રીઓનો માર ખાધો, ને નાક કાન કપાયવા, ને સંપ્રદાયની આબરૂ કાઢી. સાંભળ્યું તમે? આમ જેને આવા ઊંધા વાદ લેવાની ટેવ પડે છે તેની આવી માઠી દિશા થાય જ ભાઈ. માટે ભગવાનના ભક્તએ ક્યારેય કોઈનો એવો ઊંધો વાદ લેવો નહીં. હવે આ મોટાએ પાળેલા ધર્મનું આપણે પાલન કરવું, એ આજ્ઞા આપણાથી નથી પડતી. એના થોડાક હેતુઓ જોઈ લઈએ. એક તો પોતાને પાળવું ન હોય તેથી મોટાનું બાનું વોટ લેવાની વૃત્તિ, આ મોટું કારણ આવી વૃત્તિ. બીજાના ઊંધા ઊંધા વાદ લેવાની ટેવ. માટે એ વાદ લેવો નહીં બાપા. એટલે તો નિષ્કળાનંદ સ્વામીએ 64 પદીમાં એમ કીધું, સાચો મળ્યો છે સત્સંગ અંગે અચલ કરી રાખજો રે,
સાચો મળ્યો છે સત્સંગ અંગે અચલ કરી રાખજો રે,
રખે ચડે બીજાનો રંગ એવો ડાપણ દૂર નાખજો રે,
રખે ચડે બીજાનો
રંગ, એ રખે બીજાનો રંગ ચડે
નાખજો રે,
રખે ચડે બીજાનો, એ રખે ચડે બીજાનો રંગ, એવું દાપણ દૂર નાખજો રે.
રખે ચડે બીજાનો રંગ, એવું દાપણ દૂર નાખજો રે.
સંસારમાં હો કે ત્યાગાશ્રમમાં હો, ત્યાગાશ્રમમાં ઘણા સાધુના જીવન નબળા હોય, આચરણ નબળા હોય, તો ગ્રસ્તાશ્રમમાં ઘણા ગ્રસ્તના જીવન નબળા હોય, એના છોકરા છોકરીઓના. ત્યાગીઓ ત્યાગીનું નબળું જીવન જોઈને શીખે, ને ગ્રસ્તો ગ્રસ્તનું નબળું જોઈને શીખે, તો તરત નબળા થઈ જવાય, એમાં કાંઈ મહેનત ન કરવી પડે. માટે એવું ડાપણ દૂર રાખજો, એવાનો કોઈનો રંગ ચડવો ન જોઈએ. શ્રદ્ધા ને વિશ્વાસની ઉણપ છે એટલે આજ્ઞા નહીં પડતી. શ્રદ્ધા ને વિશ્વાસનો ઉણપ છે, નહીતર કોઈ સારા સત્સંગી માતા પિતાથી એના છોકરા જરાય ઊણા ન રહેવાયા થાય, અથવા કોઈ મોટા પુરુષના શિષ્યો મોટા પુરુષથી જરાય ઊણા ન રહેવાયા થાય, પણ એટલી શ્રદ્ધા નથી, એટલો વિશ્વાસ નથી, એટલે ગુરુ જેવા જ વાહે ચેલા નથી થતા. મુમુક્ષુતાનો અભાવ, ભડભડતી કલ્યાણની ભૂખ નહીં, એટલે ક્યાંથી થવાય મહાન ભાઈ? આ બધી તકલીફો છે, આજ્ઞા નથી પડતી એના માટે. હવે આ આજ્ઞા પાળવાના ઉપાય, ગ્રાહ્યસ્તુ તત્કૃત, મોટા પુરુષે જે ધર્મનું આચરણ કર્યું એ કરવું જ. એના માટે શું ઉપાય? તો પહેલા ધર્મ પાળવાનો મહિમા સમજવો જોઈએ, કે ધર્મ પાળવામાં એટલા ફાયદા છે, માટે શું કામ ન પાળવો. તેથી થતા મહાફળનો લાભ જાણ્યો હોય તો ઓટોમેટિક એ કરાય જ. બીજું, મોટાઓ તો સમર્થ હોય છે, હું અસમર્થ છું, એની જેમ કરવા જઈશ તો હેરાન થઈશ. માટે મોટાએ જે સારું સારું કામ કર્યું છે એ જ મારે ધ્યાનમાં વાત રાખીને એને કરેલા સદાચરણને જ આચરવું છે, એવી એક સમજણ રાખવી. બીજાઓનો પણ મારે વાદ લેવો નહીં, કેમ જે મારે તો ભગવાનના ધામમાં જવું છે, માટે ધામમાં જવા એવું આચરણ જેનું જેવું જ્યાં જ્યાં દેખાય તે જ મારે ગ્રહણ કરવું છે, આવી એક વૃત્તિ રાખવી. ચોથું, મોટામાં દ્રઢ વિશ્વાસ રાખવો અને તેણે કરેલા ધર્માનુભવને જ ગ્રહણ કરવો. પાંચમું, અનુભવીની અનુવૃત્તિ આધ્યાત્મિક માર્ગના તમામ પ્રશ્નોનું સમાધાન આપી દેશે તે વાતને પણ સમજવી. છઠ્ઠું, મોટાએ આચરેલા ધર્મનું જ આચરણ કરનાર વર્ગનો સંસર્ગ રાખવો, ઊંધા વાત લેનાર કેનારની વાત માનવી નહીં, એનો સોબત સંગ રાખવો નહીં, તો જ આગીના પડે. હવે છેલ્લે અદભુત વિવેક, વિશેષ વિવેક છે. મોટાએ પણ પોતે સમર્થ હોવા છતાં ધર્મ મર્યાદામાં રહેવું, નહીતર ગતાનું ગતિ કો લોકઃ. લોકને એવી ટેવ છે કે બીજાનું જોયેલું આચરણ કરવું, બીજાનું જોઈને એનું બગડે એવું આચરણ એ જીવ કરવા લાગે છે. માટે મોટાએ ધ્યાન રાખવું, નહીતર આનો દોષ મોટા હોય એ નહીં લાગે. જોવાને ધર્મદેવના ગુણો જોઈને અનેક સ્ત્રીઓ તેમને ગુરુ કરવા માટે આવી હતી, ત્યાં ધર્મદેવે એમને ના પાડી. નિજાશ્રયમ કરતુ વભિચ્છંતિસ્તુ યોષા સમીક્ષ્યાથ સહસ્ત્રાસો વિચાર્યા માસ ધિયા મનીષી હિતાવહ શિષ્ય પરંપરાયા. પોતાનો આશ્રય કરવા માટે જ્યારે એ અયોધ્યાની અનેક સ્ત્રીઓ ધર્મદાદા પાસે આવી, ત્યારે ધર્મદાદાએ શિષ્ય પરંપરાનું અને હજારો માણસનું કલ્યાણ વિચાર્યું, કે બીજા બધાના કલ્યાણ માટે મારે આમ રહેવું ઘટે છે. અને પછી તે સ્ત્રીઓને પોતે ગુરુ મંત્ર ન આપ્યો અને પોતાની પત્ની ભક્તિ દ્વારા એને ગુરુ મંત્ર અપાવીને એમની સાથે એમને જોડીને એમનું કલ્યાણ કર્યું. ગીતામાં પણ યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ ઇવેતરો જન એવું લખ્યું છે. શ્રેષ્ઠ માણસ જેવું જેવું આચરણ કરે છે એવું બીજા માણસો પણ આચરણ કરે છે. માટે બીજાના ભલા માટે શ્રેષ્ઠ માણસે સમર્થ હોવા છતાંય નબળું આચરણ ન કરવું, કેમ જે એનું જોઈને બીજા શીખશે તો એની મુશ્કેલી થાય. માટે સારું આચરણ કરવું, આ છેલ્લે એક વિશેષ વિવેક બતાવ્યો. આવી રીતે આપણે આખા શ્લોકને સમજ્યા. છેલ્લે એકવાર શ્લોકનું ગાન. પૂર્વે મહદ ભીર પિયદ
અધર્મ ચરણમ ક્વચે,
પૂર્વે મહદ ભીર પિયદ અધર્મ ચરણમ ક્વચે,
અધર્મ ચરણમ ક્વચે,
અધર્મ ચરણમ ક્વચે,
ద్రుతం శాతత్తు న గ్రాహ్యం
ద్రుతం శాతత్తు న గ్రాహ్యం
గ్రాహ్యో ధర్మస్తు తత్కృతః
గ్రాహ్యో ధర్మస్తు తత్కృతః
గ్రాహ్యో ధర్మస్తు తత్కృతః
గ్రాహ్యో ధర్మస్తు తత్కృతః
వాలా ఆ రీతి આપણે આ શ્લોકની આપણે વાત સમજ્યા. ખૂબ બધાને અત્રે કુંડલધામમાંથી સ્વામિનારાયણ ભગવાનના ચરણ સમીપેથી સંત મંડળ અને ભાભાઓના જે કોઈ અત્યારે સેવામાં ઉપસ્થિત છે તેઓ સૌના ભાવથી જય સ્વામિનારાયણ.